સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 2/1/2015. વચનામૃત 45. બુદ્ધિવાળાનું વિચારને પામ્યાનું.
શ્રી 45 વચનામૃતમ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી 45 મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેળે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા, જે અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાધિક પંચ વિષય તે સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં, માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય અથવા તે કરતા પણ અતિશય ભૂંડા થઈ જાય. એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ, તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિષયને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર તે કહો, પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાય આવે છે, તથા જેમ 5 પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રૂકમિણી, સત્યભામા, જાંબવતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સાંબજે ભગવાનનો પુત્ર ઇત્યાદિક ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે, તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે, તેમ પુરાણ ભારતાદિ ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે, જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે ને સદા સાકાર છે, અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં, અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે, એવા દિવ્યમૂર્તિ, પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલય કાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા, જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણને આપે છે તે શાને અર્થે આપે છે? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે, અને એ જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે, તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય ને તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારું કરાવે છે, તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંખ હોય ને પિંપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે, અને જેમ શાહુકારે સદાવ્રત, ધર્મશાળાદિકમાં સુખ જેવા રાખને અર્થે રચ્યા છે તે કરતા તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે તો પોતાના ધામમાં તો એ કરતા અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણવામાં આવે છે, માટે એ ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણવામાં આવે છે. તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે, અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિક જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે, પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી, અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેગાણે તો કિંચિત સુખ છે, અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે, જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ, અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે, અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે. એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે, ને તેથી બૃહસ્પતિનું, ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠ લોકનું, ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે, અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચવિષયના સુખ તેને વિશે બુદ્ધિમાનને તુચ્છતા થઈ જાય છે, અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઈક રાખ ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ, અને સ્વાભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ જાજો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઈક સારપ મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગી જાય છે અને મન અતિ ઉદાસી થઈ જાય છે. અને આ જે સર્વે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણવામાં આવે છે. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દૃષ્ટિ પૂગે છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દૃષ્ટિ પૂગે ખરી, અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતા અમને અધિક જણાયો છે. તે સારું, આ અમારા વિચારને અતિ દ્રઢપણે કરીને હૈયામાં સૌ રાખજો. અને આ વિચાર વિના તો જો રમણીય પંચ વિષયમાં વૃત્તિ ચોંટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે, અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહીં, સહેજે જ વિષયની તુચ્છતા જણાઈ જાય છે. અને આ જે વાર્તા છે તે જેને જાજી બુદ્ધિ હોય ને જાજા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતા પૈસામાં વધુ માલ છે, ને તેથી રૂપિયામાં વધુ માલ છે, ને તેથી સોના મહોરમાં વધુ માલ છે, ને તેથી ચિંતામણીમાં વધુ માલ છે, તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અધિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પૂગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે, અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિટાણો છું એમ સમજે, પણ દુઃખીઓ ન માને. અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખીઓ ન માને, તે સુખને તુચ્છ જાણે, તે સારું આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખ્યો છે. હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પૂગવું છે, પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચ વિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દ્રઢ નિશ્ચય રાખજો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કયો છે, માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળાનું પહેલું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 6 સર્વદેશી સમજણ.
વાત 17. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણને જે લાભ મળ્યો છે એ તો કંઈ કહેવાય નહીં, માટે હવે તે જાળવી રાખવું. વાત 18. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળી એ ચાર યુગની એક ચોકડી, એવી 71 ચોકડી ઇન્દ્ર રાજ કરે, એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ નારાયણનો થાય, ને એવા 30 દિવસનો એક માસ, ને એવા 12 માસનું એક વરસ, એવા 100 વરસ થાય ત્યારે તે વૈરાટ નારાયણ પડે ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય, ને એવા 100 વર્ષ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનો એક દિવસ થાય, ને એવા 100 વર્ષ પ્રકૃતિ પુરુષ જીવે તો પણ એક દિવસ તેને કાળ નાશ કરી નાખે, ત્યારે કહો તેની આગળ આપણી શું આયુષ્ય, એટલા સારું જીવ શું મારું મારું કરતા હશે, માટે કાંઈ છે જ નહીં, માટે થોડાકમાં કામ સાધી લેવું, ને એવું માંડવું કે
કાર્યમ સાધયામિ વાદેહમ પાતયામિ.
વાત 19મી. સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી, જે એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું, જે આ વચનામૃતના ચોપડામાં તો 4 વેદ, ખડ શાસ્ત્ર ને 18 પુરાણનો સાર છે, તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે, તેનો અભ્યાસ કરવો. હો, આ તો કઈ આપણે લાભ થયો છે. જુઓ ને, ભગવાન કેટલે છેટેથી દયા કરીને આપણા સારું આવ્યા છે, ને આ જીવને તો કાંઈ ગરજ નથી, ને આ તો ઠેઠ અક્ષરધામથી આવ્યા છે, ને આ તો ઓલી સતીને જેમ લોઠાએ સતી કરી, તેમ આ જીવને પણ લોઠાએ ભગવાન ભજાવીએ છીએ. અને શાસ્ત્ર પણ ધર્મ અર્થ અને કામ પર છે, ને મોક્ષ પર તો માહી કોક શ્લોક છે, તે માટે મોક્ષના કામમાં આવે તેનું ગ્રહણ કરવું, ને બીજે તો મંદિરમાં પણ પાપ થાય છે, ને ચારે કોરે પાપ છે, ને એક સત્સંગમાં જ કલ્યાણ છે, ને બીજે ક્યાંય કલ્યાણ છે નહીં. વાત 20મી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી, જે અમે જ્યારે 8 વર્ષના હતા ત્યારે ગુસાઈની કંઠી બાંધીને ત્યાં જોવા ગયા, પણ ત્યાં તો વ્યભિચાર ભાળ્યો, પછી પ્રણામીમાં જોયું ને ત્યાં પણ એનું એ જ ભાળ્યું, પણ ચોખ્ખું તો આ સત્સંગમાં જ જોયું, ને શાંતિ થઈ, એમ બીજા બધાય મતમાં આ દોષ દેખાડી દીધા, અને પોતે તો સર્વ જાણતા જ હતા. વાત 21મી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી, જે સર્વ અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે, તેની જ ઉપાસના એ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય, ને બીજા અવતારની ઉપાસના એ કરીને તો તેના ધામમાં જાય. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહલાદ છે તે વાત ભાગવતમાં કહી છે, જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જશે, ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તે ગોલોકમાં જશે, તેમાંય પણ સુખ, માટે ક્યાંય અક્ષરધામના જેવું સુખ નથી, તે માટે મહારાજને પુરુષોત્તમ જાણો. ને વચનામૃતમાં પણ કહ્યું છે, જે જેવો મને જાણશે તેવો તો હું તેને કરીશ, તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય તે પાછો નાશ ન થાય, ને બીજે તો પ્રકૃતિ પુરુષ લગી કાળ ખાઈ જાય છે. ત્યારે એક જણે કહ્યું, જે જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું, ને ભગવાનના ધામ તો બધાય સરખા જ છે. ત્યારે અમે કહ્યું, જે તારા અને ચંદ્રમા તે કાંઈ એક કહેવાય નહીં, ને મહારાજે પણ કહ્યું છે, જે અવતાર ને અવતારીમાં ભેદ સમજો, જે રાજા ને રાજાનો ઉમરાવ, ને તીર ને તીરનો નાખનારો, એમ ભેદ છે. ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય, ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ ભેદ છે. તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું, જે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે છે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવું, ને એનો સંગ ન કરવો, એ વંચાવીને તેને પાછો પાડ્યો. વાત 22મી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી, જે વળી કહ્યું, જે મધ્યના વચનામૃત 9નામાં કહ્યું, જે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય, ને બદ્રિકાશ્રમ શ્વેતદ્વીપ એ તો રાત્રિ પ્રલયમાં નાશ થઈ જાય છે, ને ત્યાંના મુક્ત વૈકુંઠમાં જાય છે, ને બીજા પણ નાશ થાય છે, ને મહારાજે બીજા અવતારના જેટલા તો હરિભક્ત તથા સાધુ દ્વારે કામ કરાવ્યા છે, ને હજી કરાવે છે, ને સમાધિ તથા કલ્યાણ ઇત્યાદિ મોટા મોટા કાર્ય ભક્ત દ્વારે કર્યા છે, તે માટે મહારાજ જેવા તો એ એક જ છે, અને બીજાએ તો રાસ કરાવ્યા ને આ તોડાવે છે, ને સ્ત્રીનો ને ધનનો ઘાટ પણ નથી થતો, એવાય કેટલાક છે, તે ઉપર પાળાના તથા સાધુના નામ કહી દેખાડે ત્યારે ઓલિયાથી એ સરસ થયા, ને બીજા ભગવાન તો કેવા છે, તો તેનું દ્રષ્ટાંત દીધું, જે દિલ્હીના પાતશાનું નામ શેરખા, તે બીજેથી નામ ન પડે, તે એક ગામનો સિપાઈ શેરખા દિલ્હી ગયો, તેને પાતશાએ પૂછ્યું કે કેમ તમારું નામ શેરખા છે, ત્યારે કહે છે હું તો શેરખા કેવો, તો જેવા પગરખા ચમરખા ને લબરખા એવો છું, એમ ભેદ છે, એવી રીતે સમજવું તે સમજણ ઠીક, એવી સમજણ જો ન હોય તો બહુ કાચપ છે, તે માટે એ મહારાજ સર્વ અવતારના અવતારી છે, તેને જ સર્વોપરી ભગવાન જાણવા, પછી શણગારની આરતી થઈ તે દર્શને પધારે. વાત 23મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આત્મા છે તે મહાતેજોમય છે, ને આજે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહ તે થકી જુદો માનીને એમ ધારવું જે હું અક્ષર છું, ને મારે વિશે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સદાય બિરાજમાન છે, તે વિશલ્ય કરણીના વચનામૃત ગઢડા છેલ્લા 39માં સર્વ વાત છે, ને થોડી થોડી વાત તો સર્વ વચનામૃતમાં છે, અને કોક બાકી હશે એ આત્માનો મનન દ્વારા એ સંગ કર્યા કરું, જે હું આત્મા છું અક્ષર છું એમ જો નિરંતર કર્યા કરે તો એ અક્ષર ભાવને પામી જાય છે. તે ઉપર દ્રષ્ટાંત દીધું, જે મહારાજે એક ઢેડનો છોકરો હતો તેને કહ્યું જે તું કોણ છે, ત્યારે કહે જે હું ઢેડ છું, તો કહે તું 10 વાર એમ કહે જે હું આત્મા છું, પછી તેણે 10 વાર એમ કહ્યું, ત્યારે વળી પૂછ્યું જે તું કોણ છે, તો કહે જે હું ઢેડ છું, વળી કહે જે તું 100 વાર કહે જે હું આત્મા છું, ત્યારે તેણે 100 વાર એમ કહ્યું, એટલે પૂછ્યું જે તું કોણ છે, તો કહે જે હું ઢેડ છું, ત્યારે મહારાજ કહે જુઓ ને દેહ સાથે કેવો જડાઈ ગયો છે, એમ કહીને કહે જે જો આત્માનો મનન દ્વારે સંગ કર્યા કરે તો અક્ષરરૂપ થઈ જાય છે, તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત્માનંદ બ્રહ્મરૂપમ, એ શ્લોક બોલ્યા, ને પુરુષોત્તમ પત્રીમાં પણ કહ્યું છે જે આત્માને અક્ષરરૂપ માને તે જ સત્સંગી છે, માટે એ વાત કરીએ છૂટકો છે, એમ અડધી રાત્રિએ સમે વાત કરી. વાત 24મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે એક જણે પ્રશ્ન પૂછ્યો જે મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે, પણ કોઈકને અધિક આગ્રહ કરીને જોડે છે, ને કોઈકને તો સાધારણ વાતચીત કરે છે, તે જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે? ત્યારે સ્વામી કહે ઓલિયાને પૂર્વનો સંસ્કાર ભારે છે, તેથી એમને અતિ આગ્રહ કરે છે, તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઈને એને કરાવે છે, ને ઓલિયાને સંસ્કાર પણ થોડો અને શ્રદ્ધા પણ થોડી, ત્યારે કહ્યું જે કેમ શ્રદ્ધા વધુ થાય, એટલે સ્વામી કહે એને એમ જણાય જે મોટા સંત બોલે છે તે કંઈ માણસ નથી બોલતા, એ તો એમ જાણે જે ભગવાન બોલે છે, ને એને વિશે એને દેવબુદ્ધિ હોય, ને તેની પાછી સેવા કરે ભક્તિ કરે ને વિનય કરે, તેણે કરીને શ્રદ્ધા થાય છે, પછી ભગવાનમાં જોડાય છે. વાત 25મી. સ્વામિનારાયણ અરે. સ્વામીએ વાત કરી જે જીવને 4 ઘાંટી એ અમે વિચારી રાખી છે, તેમાં એક તો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચ વિષયમાંથી પ્રીતિ ઉખાડવી, ને ચોથી આ જીવને દેહ એક થઈ ગયો છે તેથી આત્મા નોખો સમજવું, એ 4 ઘાંટી જબરી છે, તેમાં 2નું કામ ભારે છે, એક તો પંચ વિષયમાંથી પ્રીતિ ઉખેડવી, ને બીજું દેહથી જીવ નોખો જાણવો. એ
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 13 સેવા, સરળતા, દાસપણું. ચિંતામણી, પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતા પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષરમુક્તો કે રાધારમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. દાસ પદવી પરથી પર પદવી છે. પોતે જ ભગવાન થઈ બેસે છે તેના પર શ્રીહરિનો કોપ ઉતરે છે, ને શ્રીહરિ કોપે તેના પર સંતનો કોપ પણ થાય છે. તેથી તેનામાં હદ વગરની કુમતી પેદા થાય છે અને તે પાપે કરીને અસુરનું આચરણ થઈ જાય છે. તે હરિજનોને વાત કરે છે કે પોતાનાથી કોઈ મોટું નથી, અંતે એ અસુરનો નરકમાં નિવાસ થાય છે. સત્સંગના દાસ થઈને વર્તે નહીં અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતા હોય તથા તપ પણ અન્નને તજીને કરતા હોય તો પણ તેમનો વિશ્વાસ કરવો નહીં. દાસપણું રાખવાથી દિવસે દિવસે વૃદ્ધિ પમાય છે. ઘોડાસરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, દુઃખી રોગી સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યા હોય તો પણ નાશ પામે. દુઃખી સંતની સેવા કરનાર ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર કરે તેના કરતા પણ અધિક છે. કોઈ પણ પદાર્થની લાલચ વિના જેઓ સેવાની ભાવનાથી જ સેવા કરે તે ભગવાનના ધામમાં જાય છે. લાલચથી સેવા કરે તે ધામને પામે નહીં. ગઢપુરમાં વણિક પાસે વાત કરતા શ્રીહરિ કહે, મોટા મોટા ભક્તો થયા તેમણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરી છે. સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય છે. સંતોની જાણે અજાણે જે સેવા કરશે તે પરમ મોક્ષને પામશે એમાં સંદેહ નથી. ગઢપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે. તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. કોઈ પણ થયો હોય તો બતાવો, આ મોક્ષની ગાદી સનાતન છે ને એક ચાલી આવે છે. તેના પર ગુરુએ કોટી વાર નિર્ધાર કરીને અમને બેસાડ્યા છે. તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનું જીવ કહેવાય. તેને તો કોટી ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. જગતના બધા રાજા થઈ શકતા નથી. જેનામાં રાજાની લાયકાત હોય તે રાજા થાય છે. બીજો રાજા થવા જાય તો દુઃખના કૂવામાં પડે. પોતાને ભગવાન કહે તે અધમમાં અધમ, નીચમાં નીચ છે ને પાપીમાં પાપી છે. અધમ મે અધમ જેતે, પાપી મે પાપી પ્રબલ જેહી, ભગવાન હોત જન તેતે, નીચ મે નીચ ભગવાન હોત. ગઢપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, ભગવાન સિવાયના ભગવાન તરીકે પૂજાવા જાય છે તેના પૌંડ્રક જેવા હાલ થાય છે. અંતે નરકનો તે અધિકારી બને છે અને અતિ દુઃખને પામે છે. અત્યંત કઠિન સાધનો કરીને મરી જાય તો પણ અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ ભગવાન થવાને સમર્થ થતું નથી. પૃથ્વી પરના બધા રાજાનો પ્રતાપ એક દેવતાના રોમમાં સમાઈ જાય છે. બધા દેવતાનો પ્રતાપ કશ્યપ પ્રજાપતિના એક રોમમાં સમાઈ જાય છે. કશ્યપનો પ્રતાપ મરીચ્યાદિકના રોમમાં, મરીચ્યાદિકનો પ્રતાપ બ્રહ્માના એક રોમમાં, બ્રહ્માનો પ્રતાપ વૈરાટ નારાયણના એક રોમમાં સમાઈ જાય છે. તેમ વૈરાટનો મહત્ત્વના રોમમાં, મહત્ત્વનો અહંકારના રોમમાં, અહંકારનો પ્રધાન પુરુષના રોમમાં, પ્રધાનનો પ્રતાપ મૂલ પુરુષના એક રોમમાં, ને મૂલ પુરુષનો પ્રતાપ અક્ષર બ્રહ્મના એક રોમમાં સમાઈ જાય છે. એ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમની દાસ ભાવે સેવા કરે છે. જેવો અક્ષરનો પ્રતાપ છે તેવો ભગવાનના એક એક રોમમાં ભર્યો છે. આ વાત બરાબર સમજાય છે તેને એક તલભર પણ પોતાની મહત્તા મનાતી નથી. આ વાત અતિ અકળ છે તે ભવ બ્રહ્મા જેવાના કળ્યામાં પણ આવતી નથી. પ્રધાન મે પ્રતાપ હિ જેતા મૂલ પુરુષ કે એક રોમ તેતા. મૂલ પુરુષ મે પ્રતાપ હિ જેતો અક્ષર કે એક રોમ હિ તેતો. અક્ષર મે પ્રતાપ હે જે હિ ભગવાન કે એક રોમ હિ તે હિ. તિલભર પીછે તાકે તેહુ મહત્તા કછુન રહત એહુ. અકલ રહત જ્યાં લગજો વાતા મહત અલ્પ જોજો રહતા. તિહાં લગ વાત રહત અતોલા કલે હોત જરૂર તોલા. અકલ બાત અકલ યહ જાને ભવ બ્રહ્માન કલત રહાને. દેખાવે ન દેખાવે તોઉ અખંડ સદા રહે સોઉ.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
શુક્લ તીર્થ શિબિર તારીખ 14/11/1984 શુક્લ તીર્થ મંગલ પ્રવચન પરમ પૂજ્ય સ્વામીશ્રી વિષય શાસ્ત્રીજી મહારાજના દીક્ષાદીને રખે મને કોઈ ઓળખે તથા ઊંડાણ વિશે ગોષ્ઠી.
મંગલગાની શુભ દિવસ. અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના પ્રાણ જેવા પુરુષ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનું દીક્ષાદી. એ ગુરુહરિએ સનાતન સંપ્રદાયની સ્થાપના ન કરી હોત તો જીવનું આત્યંતિક કલ્યાણ કાયમ બંધ થઈ જાત, થઈ ગયું હોત. ખૂબ સુખિયા કરવાના હેતુથી શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા, સૌભાગ્યવંત બનાવવા પધાર્યા, સનાથ બનાવવા પધાર્યા. કોક હૃદયનો કરુણાનો એક સંકલ્પ નીકળ્યો હશે, લાખો ચૈતન્યો મારી ગોદમાં બેસે, મારા ભાવને પામે, ધામરૂપ બને, પ્રભુની મૂર્તિના સુખના અધિકારી બને તેવા હેતુથી બંને સ્વરૂપો પૃથ્વી પર આવ્યા. રખે મને કોઈ ઓળખે, અહંતા અને મમતાથી ઘેરેલા હોય છે ત્યાં સુધી ચૈતન્યો શિશરા જ કહેવાય. એવા ચૈતન્યમાં ક્યારેય જ્ઞાન, જ્ઞાનમાંથી ઉભું થતું વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી ઉભી થતી મૂર્તિ અને મૂર્તિનું સુખ ક્યારેય ચૈતન્યો ધારણ કરી શકે જ નહીં. જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી અહંતા મમતા છે, અને જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી ઉડાન ક્યારેય ન હોય. ઉડાન જ ન હોય તો ખાનદાની ક્યાંથી હોય? ખાનદાની જ ન હોય તો વિવેક ક્યાંથી હોય? વિવેક જ ન હોય તો વિનમ્રતા ક્યાંથી હોય? વિનમ્રતા જ ન હોય તો સમર્થકા ઝરના કરવાની વાત તો તદ્દન જુદી પડી ગઈ. અક્ષરના જીવન સનાતન ચૈતન્ય સ્વરૂપો સિવાય સંકલ્પ વિકલ્પ દરેકને પજીવે છે. અક્ષરના એ મહામુક્તોમાંથી કોઈને સંકલ્પ ઉઠે અને મૂળ પુરુષ ગુણાતીત બનાવે, એમાંથી આનંદ બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને લય થાય. જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં પોતાનું બળ છે, જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં પોતાનું જાનપણું છે, જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં કોઈક પોતાનો સાત્વિક રાગ છે, જ્યાં સંકલ્પ વિકલ્પ છે ત્યાં ઐશ્વર્ય પ્રતાપ સમૃદ્ધિ સુખ શાંતિ આનંદનું જાનપણું છે. અને એ અક્ષરધામના ખરેખર અક્ષરના ભાવને પામેલ મુક્તમાં એ શોભે નહીં, હોઈ શકે નહીં, એટલી એ કચાશ કહેવાય. અહીંથી પકડતી પુરુષ સુધીના બધા ચૈતન્યો જીવકોટી દેવકોટી ઈશ્વર કોટી મહાપુરુષ કોટી મૂળ પુરુષ દરેક નાના મોટા ચૈતન્યો વિરાટ ચૈતન્યો પણ અહંતા ને મમતાના કોક સંકલ્પોથી ઘેરાયેલા છે. જીવકુટીમાં નડે છે રજોગુણ તમોગુણ સત્વગુણ, દેવકુટીમાં રજોગુણ તમોગુણ સત્વગુણ, વિરાટ કુટીમાં સત્વગુણ, અને છતાંય કારણ અવસ્થા. મહાપુરુષમાં સાત્વિક સત્વગુણ, મૂળ પુરુષમાં સત્વગુણ અને પોતાના ગુણ, પોતાના ઐશ્વર્ય, પોતાની બુદ્ધિ, પોતાની સમજણ, પોતાના તાકાતનું જાનપણું. અક્ષર બ્રહ્મ એક વ્યક્તિ ધરતી પર એવી આવી કે જેને કોઈ જાનપણો નહીં, પોતે સગુણ અને નિર્ગુણ સ્વરૂપને ધારણ કરનાર, અન્યથા કરતુમ શક્તિને ધારણ કરનાર, અનંત મુક્તોને ધારણ કરનાર, અનંતમાં વ્યાપક જળ અને ચેતનમાં આવું એક ભવ્ય સ્વરૂપ, ગુણાતીત સ્વરૂપે પૃથ્વી પર આવ્યો એ વ્યક્તિ એવી આવી જેને કોઈ જાનપણો નહીં, એ સ્વામી કહેવા છે. નારાયણ કલ્પના ભાગ.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.